लागे
पक्षीराज सांभळो, लोमस ऋषि मने ब्रह्मनो उपदेश आप, परमात्मा परब्रह्म जगत में सर्वव्यापक छे, सर्वत्र छे, सर्वमा छे, अनेक विध निर्गुण नो मत वारंवार मने खूब सरस रीते समझावी रह्या हता। ब्रह्म ज्ञान नी अंदर रत एवा ऋषि निर्गुण करता सगुण करता निर्गुण ने नु प्रतिपादन खूब सरस रीते कर गया। पण पक्षीराज मने ए निर्गुण स्वरूप जराय गमतु नतु, हूँ सगुण नो उपासक, मारे तो सर्वप्रथम भगवान राम ना दर्शन करवा हता, एटले ए अजन्मा अद्वैत अने अगुण दरेकना हृदयमां बिराजेला एवा परमात्मानी वात मने ऋषि उपदेशनी अंदर कहेवा लाग्या। ऋषि कहे छे, हे ब्राह्मण, भगवान तो अकल छे, न कळी शकाय, न पामी शकाय, न मापी शकाय, प्रभु अकल छे, अगाध छे, એને પરિપૂર્ણ રીતે આજ સુધી કોઈ પણ પ્રાપ્ત કરી શક્યું નથી, એટલા માટે અકલ અનિહ પરમાત્મા ખૂબ જ મનથી ન માપી શકાય અને ઇન્દ્રિયોથી પણ પર છે, અનિહ અને અનામ, એને કોઈ નામ નથી, કોઈ આકાર નથી, કોઈ રૂપ નથી, એ અરૂપી છે, એ અરૂપીના રૂપ સહુ, એ અણનામીના નામ બહુ, પણ બધું સર્વે જાતા રહેજે રહેશે તે જ લહુ, બાકી અંતે આ બધું એ થતા માત્ર તેનું તે જ રહેશે એમ કહેવાની પાછળ લોમસ ઋષિનો આશય કે પરમાત્મા અગુણ છે, અનિય છે, અરૂપ છે, અકલ છે, અનામ છે, એ પરમાત્માનો માત્ર અનુભવ થઈ શકે છે, અને અનુભવ હોય તે હૃદયમાં રાખી શકાય, મનમાં રાખી શકાય, અનુભવને કઈ ખિસ્સામાં ન મૂકી શકાય, ઘરની તિજોરીમાં ન રાખી શકાય, કારણ કે અનુભવ છે, અનુભવને હંમેશા સાથે હૃદયમાં, બુદ્ધિમાં, મનમાં રાખવું, એમ પરમાત્મા પણ અનુભવ ગમ્ય છે, એ અનુભવથી જ સમજી શકાશે, એ આંખથી નહીં જોઈ શકાય, કાનથી એને નહીં સાંભળી શકાય, એ ઇન્દ્રિયોથી પર છે, અખંડ છે અને અગુણ છે, અનુપ છે, એને એને ઉપમા પણ ન આપી શકાય કે ભગવાન આકાશ જેવો છે, ભગવાન જળ જેવો છે, ભગવાન પ્રકાશમય છે, એ એને કોઈ ઉપમા જ ના આપી શકાય, એનું તેજ અનંત 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 તેજ છે એમ પણ ઉપમા, અને એને કહેવાય અનુપમ અનુપમેય, એના માટે કોઈ ઉપમા જ નથી કે એની સાથે કોઈની સરખામણી કરી શકાય, પરમાત્મા આવો અનામ અરૂપ અનુભવ ગમ્ય અખંડ છે, સર્વત્ર છે, ક્યાંય નથી, એમ મન અને ઇન્દ્રિયોથી પર છે, મન ગો પીત, મન અને ઇન્દ્રિયોથી એ સદાય દૂર છે, આગો છે, મન ઇન્દ્રિયોથી નહીં માપી શકાય, નહીં જાણી શકાય, કારણ મનનો કે ઇન્દ્રિયોનો પરમાત્મા વિષય જ નથી, ઇન્દ્રિયોનો વિષય માત્ર વાસનાઓ છે, મનનો વિષય માત્ર આ જળ સ્વરૂપને જ જોવાનો છે, જ્યારે પરમાત્મા સૂક્ષ્મ છે, ચૈતન્ય છે, મન જળ છે, મન ભૌતિક છે, જ્યારે પરમાત્મા અતિ સૂક્ષ્મ આત્મચેતના સૂક્ષ્મ છે, ચેતના વડે જ પરમાત્માને જાણી શકાશે, જે સૂક્ષ્મ છે એ સૂક્ષ્મને સમજી શકાય, એટલે મન અને ઇન્દ્રિયોથી એ પર છે, અને અમલ એનામાં સહેજ પણ અશુદ્ધિ નથી. પરિપૂર્ણ પરિશુદ્ધ પરમાત્મા છે અને અવિનાશી છે. સહેજ પણ વધતો ઓછો થતો નથી, ઘસાતો નથી, નાશ પામતો નથી, વૃદ્ધ થતો નથી, હંમેશા અવિનાશી. એમાં કોઈ પણ જાતની વિકૃતિ નથી. શરીર છે, શરીરમાં જેમ જેમ શરીર વધતું જશે તેમ તેમ વિકૃતિઓ આવતી જશે. શરીર શબ્દનો અર્થ છે ધીરે ધીરે નાશ પામતું, ધીરે ધીરે સરકતું છે, સરકતું રહ્યું છે, કાળ તરફ આમ સરકી રહ્યું છે. એટલા માટે શરીર નામ પડેલું છે. એ નિર્વિકાર છે, એને કોઈ પણ જાતની વિકૃતિ સ્પર્શતી નથી. બાળક હોય, કિશોર થાય, યુવાન થાય, એ શિશુમાંથી આગળ નીકળી પ્રૌઢ બને, વૃદ્ધ બને, આ છે વિકૃતિઓ શરીરની. પણ પરમાત્માને કોઈ વિકૃતિ નથી, નિરવધિ, એની કોઈ અવધિ નથી. પરમાત્મા ક્યારે હતો, ક્યાં સુધી રહેવાનો છે, ક્યાં હતો, એ અવધિ એની નહીં મળે. અવધિ એટલે એનું માપ, એનું માપ ક્યારેય પણ નહીં જડે. માત્ર એ સુખનો જ ભંડાર છે, ક્યાં દુઃખ છે લેશ માત્ર નથી. જ્યાં શાશ્વત સુખ છે એ જ પરમાત્માનું સ્વરૂપ. આનંદમ બ્રહ્મ ઇતિ વેદાનાથ, એમ વેદોના ઋષિએ કહ્યું, માત્ર સુખ અને આનંદ એ જ પરબ્રહ્મનું સ્વરૂપ છે. એટલે ત્યાં શોક નથી, ત્યાં દુઃખ નથી, ત્યાં કોઈ વિકૃતિ નથી, ત્યાં કોઈ અવધિ, કોઈ હદ નથી. ભગવાન તો સર્વત્ર અને અવધિ વગરના પરિપૂર્ણ છે. તો તે વેદ તું છું, તાહી તોહી નહીં ભેદા, તારામાં અને એનામાં કોઈ ભેદ છે જ નહીં. જે એમનામાં છે એ જ તું છું, અને જે તારામાં છે એ જ એ પોતે છે, એમાં કોઈ પણ અલગ નથી. તું તો જોને તારા સ્વરૂપને, ખોળી જોતા તું જ ખોવાય, મન તું અળગું ને ક્યાં અફળાય, બીજો નથી બોલતો. આ પ્રીતમ સ્વામીએ ગાયું છે, બહુ સરસ. અને એમાંય જેમ સમુદ્રની અંદર તરંગ ઉભા થાય અને પાછા એમાં સમાઈ જાય, આપણે કિનારે ઉભા ઉભા ગણીએ, જો આ મોજું આવ્યું, પેલું પાછળ ગયું, એની પાછળ જો પેલું આવે એમ, પણ એ મોજા પાણીમાં સમાઈ જાય એટલે સમુદ્ર અને તરંગમાં કોઈ ભેદ હોતો નથી. અનેક તરંગો એમાંથી ઉઠતા હોય છે સમુદ્રમાંથી, એમ અનેક જીવો પરમાત્મામાંથી જ ઉઠતા હોય છે અને ફરી પાછા તરંગની માફક પરમાત્માની અંદર જ મળતા હોય છે. એટલે જેમ મોજું અને સમુદ્રમાં કોઈ પણ ભેદ નથી, એમ જીવ અને આત્મામાં, તારામાં અને પરમાત્મામાં કોઈ પણ જાતનો ભેદ નથી. સો તે તો હિ તાહિ નહીં ભેદા. બસ વેદો પણ એમ જ ગાય છે, જલ તરંગ નહીં જૂજવા, અંતે તો હેમનું હેમ હોય. આમ બધું એમાંથી જ જુદું પડે અને ફરી પાછું એની અંદર જ પાછું મળી જાય. આમ પક્ષરાજ ગરુડજી, એ લોમસ ઋષિએ મને અનેક પ્રકારે અનેક દાખલાઓ અને ઉદાહરણ આપી આપીને મને ખૂબ સરસ રીતે આમ ધીરો જેમ મોઢામાં મૂકીએ, વગર દાંત ના હોય તોય સીધો ઉતરી જાય એટલું સરસ નિર્ગુણનું સ્વરૂપ નિરૂપણ કરીને એ જ્ઞાન મને આપ્યું. વિવિધ ભાંતિ મુનિ મોહી સમજાવવા ઋષિ મને ખૂબ સરસ રીતે અનેક રીતે સમજાવ્યું. પણ જેમ રોગી હોય, સરસ મજાનો શીરો હોય તેને કડવો લાગે, એને ગળે જ ના ઉતરે, મોઢામાં ફરિયાદ કરે, એમ પક્ષીરાજ ઋષિ આટલું સરસ જ્ઞાન આપ્યું મધુર, છતાંય એ નિર્ગુણ મત મારા ગળે ઉતર્યો જ નહીં ને, મારા હૃદયની અંદર મેં મારો સ્વીકાર જ ના કરી શક્યો. ઋષિ ખૂબ સરસ જ્ઞાની, તપસ્વી, શાંત અને ખૂબ સરસ રીતે મને પ્રેમથી આદરપૂર્વક સમજાવ્યું, પણ હું જ રોગી હતો ને, મને જ ભાવ્યું નહીં, કડવું લાગ્યું, નિર્ગુણ મત નહીં, મોહી મારા હૃદય, મને સહેજ પણ સ્વીકાર્ય નહોતું, સહેજ નહીં. રોગી બહુ માંદો હોય અને છેક ખવડાય તો તરત ઉલટી થઈ જાય, એમ નિર્ગુણ મત મારા માટે સમજ બહારનું હતું અને ઉલટી કોઈ રોગીને ઉલટી થઈ જાય એમ એ નિર્ગુણ મત તરત મારા મનમાંથી, મારા હૃદયમાંથી, મારા પેટમાંથી બહાર નીકળી જતો. ફરી પાછો હું લોમસ ઋષિના ચરણમાં વંદન કરીને કહેવા લાગ્યો, હે પ્રભુ, હે ઋષિ, હે મુનિ, હું તો આપની પાસે સગુણ બ્રહ્મની ઉપાસના લેવા માટે આવ્યો છું. આપે મને નિરાકારની વાત કરી, પણ હું તો આપની પાસે, મને નિર્ગુણનું જ્ઞાન જોઈતું નથી, મને સગુણની ઉપાસના આપ ફરી ફરીને બતાવો, હું આપની પાસે માંગી રહ્યો
છું.
હું શું વધારે કહું, મારું મન માછલા જેવું થઈ ગયું, જેમ પાણીથી માછલું જુદું ન પાડી શકાય, એમ મારું મન રામ ભક્તિમાંથી ચેત પણ અલગ થઈ શકે એમ નથી. જો ભગવાનના રામની કથામાંથી, ભગવાનના સ્વરૂપમાંથી હું મારું મન કાઢી લઉં તો એ રહી જ શકે નહીં, જીવી જ ના શકે. હે બુદ્ધિશાળી ઋષિ, આપ જ મને કહો, આપ જ વિચારી જુઓ અને સમજો કે માછલાને પાણીમાંથી ન કાઢી શકાય તો મારા મનને રામકથામાંથી જુદું કેવી રીતે પાડી શકે. હે પ્રભુ, દયા કરીને મને એવો ઉપદેશ આપો, હું મારી આ સગી આંખોથી પ્રત્યક્ષ પ્રભુનાથ એવા પરમાત્માના દર્શન કરી શકું. બસ આંખો ભરી ભરી ભરીને એ અવધેશ એવા પ્રભુ શ્રી રામના દર્શન કરું, એમને નિર્ખ્યા જ કરું, નિર્ખ્યા જ કરું. બસ એમાંથી જયારે હું નવરો પડું, સગુણ બ્રહ્મ પરમાત્માનું દર્શન કર્યા કરું, કર્યા કરું, ત્યાર પછીથી એમાંથી ખાલી થવું, ત્યારે મને નિર્ગુણનો ઉપદેશ આપજો, ત્યાં સુધી
નહીં.
મુનિ પણ એવા દયાળુ હતા કે આ જીવ ઉપર અનુગ્રહ કરવો છે, પ્રેમાળ હતા, એટલે ફરી પાછું ભગવાનની શ્રી હરિની અનુપમ કથાનું વર્ણન મારી આગળ કર્યું. અને એમણે શું કર્યું, સગુણ બ્રહ્મનો ખંડન કરી નાખ્યું અને નિર્ગુણને ફરી પાછું પ્રતિપાદિત કર્યું, એનું સ્થાપન કર્યું. આમ સગુણ નિર્ગુણના ખંડન મંડનથી હંમેશા સંઘર્ષ થાય જ, સંઘર્ષ ઉભો થાય. ત્યાં આગળ જેને કહેવાય છે ને વેદવાદ, શાસ્ત્ર શાસ્ત્રાર્થ કહેવાય છે ને, અને શાસ્ત્રાર્થની અંદર વાદ વિવાદ થાય, અને વાદ વિવાદ ઉભો થાય એટલે એમાં સંઘર્ષ થાય. તો અહીંયા આગાડી ઋષિએ નિર્ગુણ મતનું પ્રતિપાદન કર્યું, પરમાત્મા નિર્ગુણ છે, સર્વત્ર છે, સર્વમાં છે, અને એ મન અને ઇન્દ્રિયોથી પર છે. આટલું બધું ફરી પાછું સગુણની વાત કર્યા પછી ફરી પાછું નિર્ગુણનું પ્રતિપાદન કર્યું અને આમ અગુણનું નિરૂપણ કરી સગુણને દૂર કરી
દીધું.
ફરી પાછો હું પણ એવો હઠી બન્યો, ઋષિની આગળ મેં પણ હઠ લીધી, નિર્ગુણને હટાવીને એનું ખંડન કરીને જબરજસ્તીથી હઠપૂર્વક ઘણી બધી હઠ કરી કરીને ફરી પાછો સગુણનું પ્રતિપાદન કરતો, નહીં સગુણ એ જ સાચા, નિર્ગુણ ક્યાં દેખાય છે, ક્યાં છે, કોણે જોયા, કેવી રીતે, હું તો સગુણને જ માનું છું, નિર્ગુણમાં હું માનતો જ નથી. આમ કરીને જબરજસ્ત હઠપૂર્વક જેને કહેવાય શાસ્ત્રાર્થની અંદર હવે સામ સામું શું થયું, ચકમક થઈ. એમાં વાદ વિવાદ થયો, ઉત્તર પ્રતિઉત્તર, જેમ આપણે મૌન રહીએ ને સામે કઈ ના બોલે પેલો બોલી બોલીને થાકી જાય, પણ એ સહેજ બોલે ને આપણે દસ ગણું બોલીએ તો એની અંદર ઉશ્કેરાટ, સંઘર્ષ, અને ત્યાર પછીથી અંદર ઘણો બધો આવેશ ને આક્રોશ આમ ઠલવાઈ જાય. એટલે અહીંયા આગળ ઉત્તર પ્રતિ ઉત્તર મેં વાદ પ્રતિવાદ શરૂ કરી દીધો અહીંયા આગળ. અને શાંત બેઠેલા તપસ્વી ઋષિ હતા, છતાંય આ સંઘર્ષ થી એમના મન ની અંદર આવેશ ક્રોધ આવી ગયો. પક્ષીરાજ, પ્રભુ મારા રાજા સાંભળો, આવી રીતે વારંવાર અવજ્ઞા, ઉપેક્ષા, અપમાન કરવાથી ફરી પાછી પેલી વૃત્તિ આવી ગઈ જે ઉજ્જૈનના કાલ મહાકાલેશ્વર ભગવાનની આગળ પોતાના સદગુરુની પાસે જે વસ્તુ પરિસ્થિતિ ઉપસ્થિત થઈ હતી એ પાછી અહીંયા આગળ ઉભી થઈ. અને એને કારણે હે પ્રભુ સાંભળો, આવી રીતે બહુ સંઘર્ષ થાય ને, અતિ સંઘર્ષ થાય ને, ત્યારે સમજુ શાંત જ્ઞાની બધી રીતે સગુણ હોય છતાંય એના મન ની અંદર પણ ગુસ્સો આવ્યા વગર રે
નહીં.
અને જયારે અતિ સંઘર્ષ થાય ને, એમને આપણા હાથથી હાથ ઘસવતો હોય તો એ ગરમ ગરમ થઈ જશે, તો વિચારથી વિચાર અને મનથી મન ઘસાય તો ભડકાટ થાય ને ત્યાં આગળ. તો અતિ સંઘર્ષ જ્યાં ક્યાં હોય,
ક્યાં
ક્યાંય પણ આવી રીતે સહેજ પણ સંઘર્ષ થાય ને, તો એમાંથી ભડકો થયા વગર રહે જ નહીં. જુઓ, ચંદનના વૃક્ષોના જંગલની અંદર ચંદન શીતળ છે, શીતળતા આપે છે એનું લેપન કરવાથી. અને ઠાકોરજીને કેટલો લેપ કરવામાં આવે છે, બદ્રીનાથમાં જોજો, તપ કરે છે. તપનું એટલું બધું તપ છે, ગરમી છે, કે ભગવાનને ઠાકોરજીના વિગ્રહ ઉપર આખા શરીર પર ચંદનનું લેપ કરવાનું. કેમ? એમને એમને શીતળતા મળે, ઠંડક મળે, એટલા માટે. તો એ ચંદન શીતળતા આપવા વાળું છે. તો કે છે કે અનલ પ્રગટ ચંદન તે હોય. પણ જયારે વનની અંદર વૃક્ષનો ડાળના ડાળ ઘસાય ને, ત્યારે ચંદનના વૃક્ષની અંદર પણ આગ, ચંદનના જંગલોમાં પણ આગ ભડકે અને બધા બળીને ખાક થઈ જાય. તો આ તો ઋષિ હતા, ઋષિના અને મારા વિચારોની અંદર સંઘર્ષ ઉત્પન્ન થયો અને સંઘર્ષને કારણે એની અંદરથી ભડકો થયો જ, ભડકો થયા વગર રહ્યો નહીં.